યોગના બીજની વાત આવે છે. યોગ એટલે જોડાવું, અને યોગ દ્રષ્ટિ એટલે આત્માને મોક્ષ સાથે જોડે તે યોગ. એના બીજ પ્રાપ્ત થાય છે. બીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વૃક્ષની ઉત્પત્તિ સંભવિત નથી. તો અહીંયા એ જે યોગ દ્રષ્ટિમાં જીવ જાય છે તો પહેલી દ્રષ્ટિમાં શું થાય છે, યોગના બીજ ભવાય છે, બીજ નખાય છે. અહીંયા એ ત્રણ બીજ ઉપર વાત મૂકી છે, યોગના બીજ. એ યોગના બીજ અહીંયા મૂકે છે કે આ દ્રષ્ટિમાં યોગના બીજ હોય છે. તો યોગના બીજ હોય તો એ યોગ દશાને પ્રાપ્ત કરી શકે, બીજ ન હોય તો એ યોગ દશામાં જીવ પ્રાપ્ત કરી શકે નહીં. તો પહેલું બીજ કયું, એમાં શું વાત મૂકી છે, જીનવરને શુદ્ધ પ્રણામ એટલે શું, એટલે અહીંયા જે જીનેશ્વર છે એ વિતરાગ છે, આટલી વાત એને બેસે. એટલે એને કરવામાં આવતો પ્રણામ છે, જે વંદન છે, એ કેવા ભાવથી થાય, શુદ્ધ ભાવથી. કે આ વિતરાગ છે તો વિતરાગને પ્રણામ કયા ભાવથી થાય, તો ભાવમાં કોઈ મલિનતા હોવી ન જોઈએ. એ મલિનતા કઈ છે, જીવની સંસારી સુખોની લાલસા. પોતા સિવાય એ કોઈને નમસ્કાર કરવા ક્યારે જાય, કે કંઈક શ્રેષ્ઠ છે અથવા એની પાસેથી કંઈક મળશે મેળવવાની વાત. તો અહીંયા કે છે કે ના, એના પરિણામ પહેલી દ્રષ્ટિમાં જીવ આવે તો એના પરિણામ શુદ્ધ થાય છે. એ શુદ્ધ થાય છે એટલે હવે આ પ્રકારના જે છે કે ભાઈ આમાં કંઈ સંસારી ભાવોની એને અપેક્ષા નથી, સાંસારિક સુખભાવોની આશંસા ત્યજીને આ જીવ પ્રણામ કરે છે. અને પ્રણામ કરે છે એ કોને કરે છે, જીનને. જીન કેવા છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વિનાના જે છે આત્માની જે અવસ્થા, જીનવર શુદ્ધ પ્રણામ, જીનવરને પ્રણામ કરે છે પેલા. એને હવે સાચા દેવ કોણ, તો જે જીન છે એ જ સાચા દેવ છે. જે જીન છે એ જ સાચા દેવ છે. અને જીન એટલે એની વ્યાખ્યા શું, જે રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિત છે તે. જો એ છે તો એ સાચા દેવ છે. એટલે જીનેશ્વરને શુદ્ધ પ્રણામ કરવા એ પહેલું યોગ બીજ છે, પહેલું યોગ બીજ છે. એટલે અહીંયા આવું પહેલું યોગ બીજ જે છે એ ક્યારે આવે છે જીવની અંદર, આવા યોગ બીજ બસ આ પાંચ સમવાયની અંદર, પાંચમો સમવાય અથવા તો જે સમવાય, એક સમવાય કહીએ ને એનો, તથા ભવિતવ્યતા. એટલે જીવની તથા ભવ્યતા જો કંઈ પાકી હોય તો એમાં આવા બીજ ઉત્પન્ન થાય, અને બીજ ઉત્પન્ન થાય એ જ જીવ યોગ દશાને પ્રાપ્ત કરે, એ જ મહાયોગમાં પ્રવેશ કરે. યોગના બીજ ન હોય તો યોગ દ્રષ્ટિ જીવનમાં પ્રફુલ્લિત થાય નહીં. એટલે અહીંયા કે છે યોગ બીજ તથા ભવ્યતા પાકે. એ તથા ભવ્યતા પાકી એ કહેવાય, એ ક્યારે કહેવાય, એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી રહે, અર્થાત એ ચરમાવર્તમાં આવે ત્યારે આવા એના યોગના બીજ એના જીવનમાં જોવા મળે. એટલે આ બીજ જોવા મળે એ બતાવે છે કે આ જીવ કાળેક્રમે કરીને પણ વહેલો કે મોડો પણ યોગને પામશે, યોગને પામશે. એનું આ પહેલું બીજ છે કે એ જીનવરને શુદ્ધ પ્રણામ કરે છે. એક તો રાગ દ્વેષ અજ્ઞાન વિનાના જે છે એ જ દેવ છે, વાત એટલી તો બેસી ગઈ એને, કે બીજા કોઈ દેવ હોઈ શકે? જો રાગદ્વેષ વાળા દેવ હોય તો બધાય દેવ છે. જો રાગદ્વેષ હોય અને દેવ હોય તો બધાય દેવ છે, કોની બાદબાકી કરવી? એક, હવે એ રાગદ્વેષ વિનાના છે, માટે હવે એને પ્રણામ કેવા થાય? જો રાગદ્વેષ વાળાને કેવા પ્રણામ થાય? જે રાગદ્વેષ વાળા છે એને કેવા પ્રણામ થાય? રાગદ્વેષ સહિત જ આસંસ સાથે હોય. આ જો હરખું નથી કર્યું તો ધનોત પણોત કાઢી નાખશે. નિવેદ હરખા કરજો, દીવો હરખો કરજો, ચોખ્ખાઈ રાખજો, ફરાણું કરજો, ઢીકણું કરજો. શું કામ? કે જેની પૂજા કરીએ છીએ, જેના નિવેદ કરીએ છીએ, જેની ધૂપ યજ્ઞ કરીએ છીએ, કેવા છે? હા, એ મારી નાખેજો. એ રાગી પ્રસન્ન થાય તો બધું દઈ દેશે આપણું, પણ જો વિફરા વૃદ્ધન દાદા તો આપણું આવી ભાઈનું. પણ એવા હોય તો થાય, એને તમે જાણી જોઈને ચગાવો છો બેસતું થાય. આ 14 રાજલોકમાં એવા જીવ ન હોય એવું થોડું છે? પણ તમે ઉંબાડીએ હરગાવો તો શું થાય? એટલે જ્યારે જ્યારે જીવ આવી પ્રકારની અંદર જાય છે ત્યારે જુઓ, એની આખી પ્રણામની પદ્ધતિ બદલાઈ જાય, સેવાની પદ્ધતિ બદલાઈ જાય. જે એ કોની પૂજા કરે છે, એ આ કેવી રીતે પૂજા કરે છે એના ઉપરથી ખબર પડી જાય કે આ કોની પૂજા કરે છે. કારણ કે એને ત્યાં દ્વેષનો પણ ભય છે અને રાગની આશા પણ બે છે. કઈ દ્વેષનો ભય છે એવું નથી, રાગની પણ. અને ગયો છે તો રાગથી જ, પણ દ્વેષ ન થાય એની કાળજી રાખે છે. એટલે પહેલું યોગનું બીજ એમાં બે વસ્તુ, સાચા દેવનું ઓળખાણ અને સાચા દેવને પ્રણામ કરવા. એ કેવા પ્રણામ? શુદ્ધ નિરાસંશ ભાવે. નિરાસંશ શબ્દ જૈન દર્શનમાં બહુ ઉત્કૃષ્ટ શબ્દ છે. કોઈ પણ પ્રકારની અંતરંગની સ્પૃહા વગર, લૌકિક સુખની સ્પૃહા વગર, કોઈ સાંસારિક ભૌતિક પદાર્થોની ઈચ્છા વગર, મને આમ થાય, મને આમ થાય, જે મળ્યું છે મળ્યું, હવે એમાં કંઈ અધિકનો ભાવ નથી. અધિકનો ભાવ એ જ ઉપાધિનું કારણ. આવ્યું તો ને ભરૂચના સ્વાધ્યાયમાં, અધિક અધિકનો ભાવ નહીં, જે છે બસ છે, એમાંથી પણ છૂટવું છે. પતી ગયું અધિક જે છે, પછી આમાં લોભ નહીં. એમાં કહે કે હું જેટલું ઈચ્છું છું બરાબર લોભ નહીં, પછી વધારે મગીએ તો લોભ. હવે આ માણસ નક્કી શું કરે કે મારી પાસે ગાડી છે એ તો નેસેસિટી છે, અને સાયકલ વાળો એમ કે આની લક્ઝરી છે, અને ગાડીવાળો શું કે એ લક્ઝરી કહેવાય? મારી પાસે મર્સિડીઝ ક્યાં હતી, એ લક્ઝરી કહેવાય. આ બધો સાપેક્ષવાદ છે. સ્કૂટરનું આપ્યું હતું ને કે મોટર લાવ્યો ને પાર્ક કરી આના મગજમાં, તો અધિક એટલે કે પોતાને કર્મ સંયોગે જે કાંઈ ઉપલબ્ધ છે એનાથી કંઈક અધિક જોઈએ જ છે, એને પણ અધિક જોઈએ છે. અહીંયા એના પરિણામ શુદ્ધ ભાવે થાય એટલે હવે મેળવવાની કોઈ વાત નથી. આ પહેલું યોગ બીજ. બીજું ભયાવ છે, એટલે ગુરુ ભક્તિ છે. અહીંયા કે આવા જે ધર્મ જિનેશ્વરનો એ માર્ગ આપનાર કોણ છે? આચાર્યો, આ ગુરુપદ છે. એ એવા પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે, આવા ભાવાચાર્ય ઉત્તમ આચારો પાડે છે, એવા એની પોતે સેવા કરે. કંઈ પણ પ્રકારની ભક્તિ, વ્યાવચ, ઔષધદાન, વસ્ત્રપાત્રદાન વગેરે, પણ અહીંયા એની પહેલી દ્રષ્ટિમાં એને આવા પુરુષોની સેવા કરવાનો ખૂબ ભાવ જાગે. કેમ કે એની પાસેથી સંસાર સુખ મળવાનું છે નહીં, પણ એની પાસેથી વાસ્તવિક સુખ જે છે એની દ્રષ્ટિ મળશે. એટલે પારમાર્થિક, અનંતકાળ સુધી રહેનાર અને સ્વાધીન સુખ, એની પ્રાપ્તિનું સાધન કોણ? આચાર્ય. જિનેશ્વર છે એ તો છે, હવે આપણે માટે તેને પરોક્ષ છે, પણ જેની પાસેથી આ જીનની પ્રાપ્તિનો માર્ગ મળે, એવી દશાનો માર્ગ મળે, એવા આચાર્યોના વ્યાખ્યાનથી, શ્રવણથી, એમના પરિચયથી, એમની સેવાથી, એટલે એને એક બીજો ભાવ આવે કે મને કંઈક પારમાર્થિક ધર્મની સમજ, કંઈક સાચા સુખની ચાવી એ કોની પાસેથી મળશે? એટલે સાચું ગુરુતત્વ એને અહીંયા ભાવાચાર્ય કહ્યા છે. ભાવથી જે આ પ્રકારના જીન માર્ગના, એટલે એ બધા કલ્યાણકારી છે. આ બીજું યોગબીજ છે. બીજા યોગબીજના લક્ષણ શું જીવમાં પ્રગટાય? કે એને સાધુ સંતો પ્રત્યે આવો ભાવ, ભક્તિનો ભાવ આવે, વયાવચનો ભાવ આવે સાધુ સંતો પ્રત્યે. ઘણીવાર ઘણાને સાધુ પ્રત્યે નફરત હોય, અને બહુ તત્વજ્ઞાનીઓ છે ને આવી નફરત ઊભી કરે. એ નઈ દ્રષ્ટિવાળા છે ને એ સાધુ સંતો પ્રત્યે નફરત ઊભી કરે. જીવની અવસ્થા કઈ છે એ કંઈ આપણે ઓળખતા નથી, પણ જેનાથી જીવને જો સાચો બોધ મળે તો એ પુરુષ સાચો છે. પછી એને સફેદ વસ્ત્ર પહેર્યા છે, નથી પહેર્યા કે ભગવા પહેર્યા છે, એની સંયમના કયા ચિહ્ન હાથમાં લીધા છે, એના કયા સાધનો છે, એના ઉપર દ્રષ્ટિ નથી. પણ એ જીવને કંઈ ને કંઈ સંસારથી પર એવા સુખની વાત કરી શકે છે, એવી દ્રષ્ટિ આપી શકે છે, એવી દ્રષ્ટિ આપે. તો આવી જે છે એ આત્માની શુદ્ધ અવસ્થા જેના થકી જીવને સમજાય, એવા ગીતાર્થ અને સંવેગ પ્રાક્ષિક આચાર્ય, આ આચાર્યનો એને ગુણ કીધો આ ગુરુનો. એક તો ગીતાર્થ, ગીતાર્થનો અર્થ શું? સૂત્ર સિદ્ધાંતના આશયના જાણકાર. આશય રહસ્ય, મર્મ જાણનાર. અને એ મર્મ કઈ રીતે જાણે? તો દ્રવ્ય, દેશ, કાળ અને ભેદ, ભાવ ચારેના ભેદથી જાણે. માત્ર એક જ પ્રકારનું એકાંગી પ્રસ્તુત જાણતા હોય ને, એકાંગી જ વાત હોય તો એ ગીતાર્થ નથી, જ્ઞાની છે. જ્ઞાની હોય પણ ગીતાર્થનો હોય. શાસ્ત્રમાં જે કહ્યું હોય એનો અર્થ એના આશયથી સમજાવે, આવું ગીતાર્થ પણ જેનામાં છે. ઠાણાંગ સૂત્રનું શું પૂછ્યું દેવકર્ણજીએ કૃપાળુ દેવને? કહો પ્રસંગ જે હોય તો કહો, બોલો.
એક શ્લોક આવે છે એમાં સકામ નિદ્રા અને અકામ નિદ્રા માટે તમને પૂછે છે, એમાં કંઈક છાપ ભૂલ થઈ ગઈ એવું લાગે છે. એટલે કૃપાળુ દેવ એમ કહ્યું કે એમાં છાપ ભૂલ નથી, પણ એ બરોબર છે. પછી કઈ રીતે એ બરોબર છે એ પણ સમજાય, એ વસ્તુ હું સમજાવી શકું છું.
મુનિઓ શાસ્ત્ર વાંચતા હતા, આચારાંગ સૂત્ર, અને એને મુશ્કેલી થતી હતી. એટલે એમણે પહેલી વાર કૃપાળુદેવ જ્યારે ગયા ખંભાતના ઉપાશ્રયમાં, ત્યારે એ પહેલું એણે કહ્યું હરકચંદજી મહારાજને, દેવકર્ણજીએ, કે આમની પાસે આપણે ઓલો ખુલાસો લઈએ. તો કે લ્યો, એ શાસ્ત્ર લે આવ્યા, પોતે ઉગાડી. એમાં લખ્યું હતું કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ છે અને મિથ્યાત્વની ક્રિયા સફળ છે. એટલે એને કીધું આ શું, આ કંઈ લખવામાં ફેર છે? આ સમ્યક દ્રષ્ટિ ક્રિયા કરે એનું તો ફળ, એ અફળ ક્રિયા થાય, અને મિથ્યા દ્રષ્ટિ એની સફળ ક્રિયા. ત્યારે કૃપાળુ દેવે આ ગીતાર્થપણું હતું એટલે સમજાવ્યું કે અફળ એટલે ફળનું ન બેસવાપણું, એ ફળ છે શુભ અથવા અશુભ કર્મ છે. અને મિથ્યાત્વની ક્રિયા સફળ છે એટલે જરૂર એનું ફળ બેસે જ, કાં શુભ અને કાં અશુભ. ત્યારે સમકીર્તિ ક્રિયા કરે એનાથી કોઈ પણ પ્રકારનું કર્મ બંધાય નહીં, શુભ પણ નહીં અશુભ પણ નહીં. માટે સમકીર્તિની ક્રિયા કેવી? અફળ. આમ એનો અર્થ છે, આગમમાં આમ કહ્યું છે. અત્યારે પહેલી જ વાર આ મુનિઓને થયું કે આ પુરુષ 22 વર્ષની ઉંમરનો ગ્રસ્ત વેપારી વેશમાં સામે ઊભો છે, મુંબઈથી આવ્યા છે, આ કંઈક રહસ્યને જાણે છે. એટલે પછી મુનિશ્રી લઘુરાજ સ્વામીએ કહ્યું કે હવે અમે આની પાસેથી કંઈ અવધારીએ. તો આ જે મર્મ છે, આશય છે, દરેક વખતે શાસ્ત્રો લખાય તો શબ્દોમાં જ લખાય, બીજું શેને લખાય? અને ભાષાના અક્ષરો બાળાક્ષરમાં જ લખાય, જે 12 કડી છે એમાંથી. પણ છતાં પ્રત્યેક વખતે એનો સંદર્ભ, અહીંયા કહેવાનું શું, અહીંયા એના ભાવ શું, આ પકડવાનું. એ પકડીને તે સમય યથાયોગ્ય જેવો જીવ, જેવું ક્ષેત્ર, જેવું પાત્ર, જેવું દ્રવ્ય અને જેવા ભાવ, એ પ્રમાણે જીવની લક્ષ્ય એક જ કે એ જીવ જ્યાં છે ત્યાંથી આત્માની એની શુદ્ધ અવસ્થામાં આવે. અહીંયા તો એમ કે સામાન્ય જીવ, તો કે જીનેશ્વરને પ્રણામ કરવા, તો કે જીન તારું કાંઈ કરવાનું નથી, લ્યો ઉડાયડા, હે બસ એ વિતરાગી છે, અને શું તો નમસ્કાર કરવા, જે કાંઈ કાંઈ તારું કરે નહીં. આત્માનું કલ્યાણ તો ના ન કરે, તું જ તારું કલ્યાણ કર, તો રે સ્વચ્છંદમાં ખ્યાલ આવ્યો. ગીતાર્થ પણ શેમાં છે? આશયમાં. આશયમાં એમ કે બરોબર છે ભાઈ, તું શાસ્ત્ર વાંચ, તું ગુરુની ભક્તિ કર, તું પંચ પરમેશ્વરનું શરણ સ્વીકાર, તું સુકૃતની અનુમોદના કર, તું દુઃખની ગરહા કર. આવા બધા જે કંઈ છે અહીંયા શાસ્ત્રમાં જે જગ્યાએ જે કીધું છે, કોઈ જગ્યાએ કહ્યું છે, કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું ને કે દાનનો નિષેધ છે શાસ્ત્રમાં, નથી છતાંય નિષેધ કરે કે દાન કોઈ દેવાય જ નહીં, કે એ બધું મિથ્યાત્વ જ છે, કે એ પુણ્ય થાય ને સોનાની બેડી ને બધું બકવાસ, બધો પાર વિનાનો શરૂ થઈ જાય. જ્ઞાની કહે છે, જ્ઞાની કહે છે કે જે દાનની ક્રિયા છે એ ગ્રસ્થો માટે શાસ્ત્રમાં ના નથી પાડી, મુનિ માટે ના પાડે છે. કે કોઈ રસ્તા ઉપર કોઈ ભીખ માગે છે તો મુનિ એના પાત્રમાંથી ગોચરી લાવી હોય છે ન દે, કહેવાનો આશય સમજીને. પણ સંચોડા દાનનો જ નિષેધ કરે કે દાન કોઈએ કરવું નહીં, તપ કોઈએ કરવું નહીં, તું શું કોઈની કરુણા કરવાનો હતો, એનું અશુભ કર્મનો ઉદય છે, ભોગવશે એની કરુણા કરનાર તું કોણ? પછી આવે જૈણા, તો જીવની જૈણા તારે શું કામ કરવી, એ તારા ચૂલા ઉપર ફરતું હશે તો મરશે, એ કીડી મકોડા જે છે તમે, તારે શું ચિંતા. જૈણા, યતના, આ બધા ધર્મના બીજોનો નિષેધ શાસ્ત્રમાં આમ કીધું છે. શાસ્ત્રમાં કીધું છે બરોબર છે કે પ્રત્યેક જીવ આયુષ કર્મને આધારે જીવે છે અને શુભ અશુભ કર્મના કારણે સુખ દુઃખ ભોગવે છે, એ શાસ્ત્રમાં કીધું. પણ તારી અપેક્ષાએ તારી જૈણા ભાવ સુધી કીધી છે કે નહીં, તો ક્યારે શું સમજાવવું, કઈ ભૂમિકા પ્રમાણે, દ્રવ્ય દેશ કાળ પ્રમાણે કઈ વાત કરવી. આવું જે યોગ્યપણે જ્ઞાનીઓના વચનનો મર્મ યથાર્થપણે જે સમજાવે, એકાંતપણે નહીં, શબ્દથી નહીં ભાવથી, આને કહેવાય ગીતાર્થપણું. એટલે ઘણીવાર પંડિતો ઘણા મળે, વિદ્વાનો ઘણા મળે, જ્ઞાનીઓ ઘણા મળે, પણ ગીતાર્થ તો કોક જ મળે, ગીતાર્થ તો કોક જ મળે. એટલે એમ કે પરમ કૃપાળુ દેવ જેવા પણ એમાં અમારા કેટલા એવા તો જ્ઞાની આચાર્ય છે, ગમે એટલા છે, પણ આ અમારો ગીતાર્થ પુરુષ છે, આ પુરુષ એ ગીતાર્થ પુરુષ છે. એ કહે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે બધે બધું કીધું છે, પણ છતાં કોઈ એકાંતે, એટલે એમાં લક્ષ્ય શું રખાય, આત્માની શુદ્ધિ થવી જોઈએ. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ. કર્મના બીજને કોણ કાપે, એ મારો ધર્મ છે. કર્મ કટેશો જીન વચન, યચ્ચે કૃપણદેવના દુહામાં દુહામાં આવે છે. કર્મ કટેશો જીન વચન, જેનાથી જીવના કર્મો કપાય એક જીન વચન. કર્મ વધે તો જીન વચન ન કહેવાય, અજ્ઞાનીના વચન કહેવાય. આવો ગીતાર્થ અને સંવેગ પાક્ષિક, સંવેગ પાક્ષિક એટલે જીવને મોક્ષની અભિલાષા તરફ લઈ જાય. જેમ બને તેમ એ સંસારથી છૂટવા માટે જ જીવને પ્રેરક કરે એવા આચાર્યોના વ્યાખ્યાન શ્રવણ અને પરિચય એ જ સાધ્ય છે. બીજું યોગ, પેલા જિનેશ્વરને શુદ્ધ પ્રણામ, સાચા દેવનું ઓળખાણ અને એને શુદ્ધ ભાવથી પ્રણામ. બીજું બીજ છે આવા ગીતાર્થ સંવેગ પાક્ષિક આવા જે ભાવાચાર્યો છે એમની ભક્તિ વ્યાવચ, કારણ કે એમના થકી જ આ જીવને બોધ મળશે. જ્યારે ત્યારે પણ અજ્ઞાનમાંથી જીવ જ્ઞાન દશામાં આવશે તો સામે કોઈ જ્ઞાનીનું સાનિધ્ય કે નિમિત્ત હોય તો જ આવે, ને તો ન આવે, કોઈ કાળે ન આવે. કૃપાળુદેવે કહ્યું કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. સદગુરુની આજ્ઞા અને જીનેશ્વરની દશા, આ જીન જીનેશુ શુદ્ધ પ્રણામ કીધા ને, એ જીન અને સદગુરુની આજ્ઞા આ બે નિમિત્ત છે. જો નિમિત્તનો ત્યાગ કરે તો કે એની કોઈ કાળે સિદ્ધત્વ થાય નહીં, એ તો ભ્રાંતિ મારી. આટલું બધું નિમિત્તનું મહત્વ છે. પછી કે નિમિત્ત કંઈ કરતું નથી, વળી પાછું બોલે નિમિત્ત વિના કંઈ થતું, તો પછી કરતું નથી થતું નથી ને આવા ગરબડ કર્યા કરવી. એકમાત્ર પોતાના સિદ્ધાંતનો કક્કો હાચવાય, એના કરતાં કેવું કે ના સારા નિમિત્ત અને સારા ભાવ જગાવશે. સારા નિમિત્ત સારા ભાવનું કારણ બની શકે છે. હા, તારે બનાવવાના છે. સદગુરુની આજ્ઞા મળે તો જીવ કંઈ કલ્યાણ પામી જ જાય એવું નથી, એવું નથી. પણ એમ એકાંતે અવડું ન લેવાય, અવડું એકાંતે ન લેવાય કે આવું તો એવું કેટલી વાર જેને તો તીર્થંકર પાસે જઈ આવ્યો. તીર્થંકરના સમવસણમાં ઘણી વાર, એટલે હવે તીર્થંકર નકામ એમ નક્કી કરે એવો નિર્ણય લેવાય. કેટલી વાર એને શાસ્ત્ર શ્રવણ કર્યું માટે શાસ્ત્ર બેવકૂફ છે, બધા ખોટા છે એમ કહેવાય, જકાર છે. કેટલી વાર એને જીન દીક્ષા લીધી એટલે સંયમ પાલન બિલકુલ નિરર્થક છે એમ નિર્ણય લેવાય. બરાબર છે. અને છતાંય એમ કહે કે ભાઈ જાગૃત હોય તો નહીં થાય. જો તમે થાય જ છે એટલે એટલા માટે કે જો પોતાનું બોધબળ જાગૃત હોય તો ક્રોધ ઉપજાવે એવું નિમિત્ત આવ્યું અને સંભાવ રાખે કે નહીં. એટલે ઉપયોગની જેટલી જાગૃતિ હોય તેના પ્રમાણે નિમિત્ત જીવ ઉપર કેટલી અસર કરે કેટલી ન કરે. પણ જેવું જો નિમિત્ત પોતાને જેવું જોઈએ છે એવી ઈચ્છાવાળા જીવને તો એવું નિમિત્ત મળે તો કેટલું કલ્યાણકારી થાય, કે જિજ્ઞાસા છે અને કોઈ ગીતાર્થ ગુરુ મળે તો, જેને સંસારથી છૂટવું છે અને કોઈ આવો સંયમ લેવડાવનાર મળે તો, જેને ઉત્કૃષ્ટ ભાવ છે આરાધના ઉપાસના કરવી છે અને કોઈ જિનેશ્વરનું ઓળખાણ થાય તો. આવા નિમિત્ત મળે એ જીવની એની પોતાની જે ભાવધારા છે એની સાથે સુસંગત થાય તો અનેક ગણું કામ સરળ થાય. કૃપાળુદેવે લખ્યું કે યોગનું શું કામ, સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કેમ કરે. તો એના યોગબળથી ઘણા જીવો અલ્પકાળમાં અને અલ્પ પ્રયાસે આ પુરુષાર્થને સાધ્ય કરી લે છે. એમનું યોગબળ એમની ઉપસ્થિતિ એ એટલી બધી છે કે જીવો જે કરે છે ને એમાં અદ્રશ્ય રીતે એટલી બધી એ શક્તિ પૂરક થાય છે કે અલ્પકાળમાં અને અલ્પ પ્રયાસે એ જીવ પોતાની સાધના પૂરી કરે. ઘણીવાર જોયું કે કોઈ એક પુરુષની હાજરી હોય તો ધર્મ પ્રભાવના કેટલી હોય, કેટલા બધા જીવોની ભાવની ધારા બદલાઈ જાય. કોઈ એવો ગુરુ હોય ફર્સ્ટ ક્લાસ તો એની હાજરીથી તપ કેટલા થાય, કાંઈ કોઈને કષ્ટ ન થાય. બધી ક્રિયાઓની અંદર વેગ સંવેગ આવી જાય. તો આવવાનું કારણ શું? કે કોઈ એવો પુરુષ મળે તો નિમિત્ત અસર પણ કરે છે. એટલે અહીંયા કહે છે એનું યોગબળ છે કે અલ્પકાળમાં અને અલ્પ સમયમાં અલ્પ પ્રયાસે બહુ લોકોને જે આત્મહિતકારી થાય એ પણ આવું સદગુરુનું નિમિત્ત છે. એટલે એ સત્પુરુષનું યોગબળ છે, સત્પુરુષનું યોગબળ છે. એટલે બીજું બીજ એ છે કે આવી ગુરુભક્તિ, ગુરુભક્તિ આવી જીવમાં જાગે. કઈ દ્રષ્ટિમાં આવે છે વાત? આ પહેલી દ્રષ્ટિમાં જીવ આવ્યો એના લક્ષણ છે આ બધા, કે યોગના બીજ અને પ્રાપ્ત કર્યા છે. પેલા ત્રણ ગુણ પ્રાપ્ત કર્યા, કયા કર્યા? અદ્વેષ, ધર્મ પ્રત્યે મુક્તિ પ્રત્યે અદ્વેષ, પછી બીજું અખેદ, એને હવે ધર્મ આરાધના કરવામાં કોઈ અરુચિ નથી, અખેદ, અને યમ એટલે વ્રત. વ્રત સાધન કરવામાં હવે જીવ પ્રવૃત્ત થયો, કે વ્રત અથવા નિયમ પણ, વ્રત નિયમ અહીંયા સંપજે, હવે એને અહીંયા સંપજે. આ પહેલું થયું. બીજું, એની ભાવધારા બદલાઈ ગઈ. હવે જીનેશ્વરને પ્રણામ કરે છે એ શુદ્ધ ભાવથી કરે છે, અને જીનને કરે છે. હવે એ આવા ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંત એની વયા વચ્ચે ભક્તિ કરે છે, કે જેના થકી સંવેગની ધારા જીવનમાં પ્રગટે. આ બીજું બીજ, ત્રણ ગુણ, યોગના બીજ, આ બધા ક્યાં? મિત્રાદૃષ્ટિ. અને મિત્રાદૃષ્ટિ એટલે મિથ્યાત્વની અંદર સૌથી પ્રાથમિક. અને ત્રીજી વાત આવી ભવનો ઉદ્વેગ. ત્રીજું બીજ એનું છે, યોગનું બીજ ત્રીજું એના જીવનમાં આવે છે. કયું છે? ભવનો ઉદ્વેગ. હવે એને મુક્તિ પ્રત્યે પ્રેમ થયો એટલે ભવ પ્રત્યે થઈ ગયો. હવે એને ભવનો ઉદ્વેગ છે કે સારું હવે જીવવું પડશે, હજી ભવ પરંપરા કરવી પડશે. કેટલી વાર જન્મવું પડશે ચિંતા થઈ ગઈ, કેટલી વાર જન્મવું પડશે એવી ચિંતા થઈ ગઈ. કૃપાળુ દેવનો પત્ર યાદ આવે છે કઈ? હા, એમાં કહ્યું ને કે હવે આ બાકીનું શેષ જીવન કેમ જીવવું એની ચિંતા થઈ ગઈ. હવે એને તો, હવે એને તો જજુ આયુષ્ય નથી, તોય એને એમ થાય કે હવે કેમ જીવવું, હવે હવે 5-25 વર્ષ કાઢવા છે તો કેમ કાઢવા. 128 ના હોય છે. જ્ઞાનીને જ્યારથી આ ભાવ થાય ત્યારથી આ વર્તમાન જીવનની અંદર આટલા વર્ષો હવે કેમ કાઢવા, આ સંસારની વચ્ચે ચિંતા થઈ પડે એમ. હવે જીવને આને સતત સાધુ સંતોનો પરિચય, વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાન અભ્યાસ, આ બધાથી નિર્વેદ ભાવ જાગ્યો. થયું કે જીવે પરિભ્રમણ કર્યું એ તો ખોટું કર્યું, અત્યાર સુધી જે થયું એ ઠીક થયું, હવે આ કરવું, હવે આ ધંધા થાય, મેં જે કર્યા એ ભલે કર્યા પણ હવે જ કેમ કરવા. આ ભવનો ઉદ્વેગ, જે ક્રિયા, જે પ્રવૃત્તિ જીવને ભવનું કારણ થાય, જે ભાવ જીવને ભવનું કારણ થાય, એ તો કરવા માટે એને કોઈ પણ પ્રકારની હવે ઈચ્છા રહેતી નથી. કારણ કે એને સંસાર વિશે સ્પષ્ટ એનું જ્ઞાન બંધાઈ ગયું. શું શું બંધાયું? એક તો પેલા અસાર. કેવો અસાર છે? ઇન્દ્રજાળ એટલે માયાવી પણ, એ કંઈ ટકે નહીં. જાદુના ખેલ થાય સ્ટેજ ઉપર, ઇન્દ્રનગરી શરૂ થાય તો ઇન્દ્રનગરી પણ માયાવી જાળ છે. બીજું, આ વિષયો કેવા છે? વિષતુલ્ય છે. વિષતુલ્ય છે એટલે આનું સેવન એ તો જીવને ઘેરે મારી નાખે. ત્રીજું, સંસારનું વજ્ર જેવું કઠોળ છે, કોઈ હળવું કરી શકે નહીં. આવે એટલે તો એને પસાર કરવું, વેદવું બહુ આકરું છે, કઠણ છે. સંસારના દુઃખ ભાઈ આવે તો રોતા રોતા પણ જાય નહીં, તો ગમે એટલું કરને કોઈ એમાંથી ભાગ પડાવે નહીં, કોઈને વારસો આપી દેવાય પણ દુઃખ આપી શકાતું. ત્રીજું પછી આ બધા સમાગમો કેવા છે? ચંચળ અને નાશવંત છે. ચંચળ છે એટલે ક્ષણિક છે, અત્યારે બોલે સાંજે પાછું મોઢું બદલાવી નાખે, અને પછી નાશવંત છે, આ કઈ કાયમી ટકે એમ નથી. પછી વીજળી જેવી છે ને, હલતી ક્યારે બંધ થઈ જાય ને ક્યારે ચાલી જાય. પછી પ્રમાદ ભયંકર છે, દુર્ગતિનો હેતુ છે. પ્રમાદ એટલે આત્માની અજાગૃતિ અથવા સંસાર તરફની જાગૃતિ. સાતમું અને આ જે અત્યારે વિચારવા માટેનો જે મનુષ્ય ભાવ મેળ્યો છે જેમાં આ બધું દેખાય છે, એ ફરી મળવો. અત્યારે ડાપણ છે એટલું ડાપણ ફરી મળે એવું જીવ એવો દેહ મળવો મુશ્કેલ છે. અને આઠમું માથે મરણનો આજના દિવસમાં પ્રવેશ કર, કૃપણદેવ કે છે ભાવના બોધમાં. પગ મૂકતા સાથે જોતા અને માથે મરણ, કાળ સ્વીકારી ઊભો છે, લીધો કે લેશે. માટે કહે છે કે ઓહો, મૃત્યુ આવી રહ્યું છે, મનુષ્ય બહુ દુર્લભ છે, આ અવસર જો ચૂકી ગયા તો કોઈ આરો વારો નથી. અને છેલ્લે માટે ધર્મ સાચવે, સર્વજ્ઞનો ધર્મ પ્રભાવવાણી થશે, એના વિના કોઈ એને બાહ્ય છે. આ ધર્મના શરણ વિના કોઈ સંસારનો પદાર્થ શરણ આપી શકે એમ નથી. અને સંસાર અસાર પણ છે અને અશરણ પણ, તો એને ભવનો ઉદ્વેગ આવી ગયો કે જે અસાર છે અને જે અશરણ છે એના સહારે રહેવું. એટલે એ જે ભવ છે એ સંસાર છે, એના તરફ ઉદ્વેગ કે તો પછી આના તરફ પ્રીતિ કરીને હવે શું કરવું, સંસાર તરફ પ્રીતિ કરીને શું કરવું. આવો નિર્વેદ ભાવ આવે છે. નિર્વેદ ભાવમાં શું શબ્દ કૃપાળદેવે કહ્યા છે? હે જીવ, હવે બહુ થયું, હવે થોભ, અટક, બસ અટકી ગયા. ધસ ફાર નો ફર્ધર, બહુ થયું. એટલે હવે આ ગાથાની અંદર એને ત્રણ કીધા, ચોથું મૂક્યું છે આ વિદ્વાન જે લેખક છે એમણે, પણ એ પહેલામાં આવી જાય. સંશુદ્ધ ચિત્ત એ શુદ્ધ પ્રણામમાં આવી જાય. એટલે એમાં બે વસ્તુ, પરમાત્મા ઉપર જે ભાવો છે એમાં અત્યંત ઉપાદેય બુદ્ધિ, પ્રભુ પ્રત્યે એટલો બધો ઉપાદેય, અત્યંત એનો ભક્તિભાવ એટલો, કારણ કે એકમાત્ર જિનેશ્વર સિવાય સંસારમાં કોઈ તારક તત્વ નથી. માટે એને તીર્થંકર કીધું, તારે તે તીર્થ, અને તીર્થની સ્થાપના કરે તે તીર્થંકર. સંસારમાં પૂર્ણ રીતે તારક તત્વ, ભવ ડૂબેલા પ્રાણીઓને તારનાર જો કોઈ હોય આ સંસારમાં તો છે તીર્થંકર. માટે જિનેશ્વર પ્રત્યે એની ભક્તિ કેવી? તો કે અત્યંત ઉપાદેય બુદ્ધિ, હવે એને નિર્વિકલ્પ છે. બીજું તો કે મોહજન્ય સંજ્ઞાઓનો ચિત્તમાંથી ત્યાગ, જ્યારે એ નિરાશંસપણે એને શુદ્ધ પ્રણામ કરવા છે ત્યારે આવી એકેય સંજ્ઞા, આહાર, ભય, મૈથુન કે પરિગ્રહ, નથી એને ખાવા પીવાના ભોગવિલાસ માગવા, નથી એને કોઈ મને આનાથી મુક્તિ આનાથી મુક્તિ એવી નહીં, ભવથી મુક્તિ ભયથી મુક્તિ નહીં. અને મૈથુન એટલે કોઈપણ પ્રકારના આ વિષયી ભોગ સુખ અને પરિગ્રહ, સંસારના બધા સંગ્રહ પરિગ્રહ ચીજ વસ્તુ, એવી જે મોહ છે એ સંજ્ઞામાંથી સંસારિક સુખોની કામના રહિત ચિત્ત, આવા ત્રણ ગુણોવાળું જે ચિત્ત તે સંશુદ્ધ ચિત્ત, અને સંશુદ્ધ ચિત્ત પૂર્વક કરેલો પ્રણામ તે શુદ્ધ પ્રણામ છે. ચિત્તની સંશુદ્ધિ કરવી આ પણ એક જીવની પ્રથમ દ્રષ્ટિની અંદર આવા ત્રણ ભવના બીજ કીધા, યોગના બીજ કીધા, એ પહેલા ત્રણ કીધા, હજી આ ગાથામાં બીજા આવશે. આ કઈ દ્રષ્ટિમાં આવ્યા? કૃપાળુ દેવે કીધું બરોબર યાદ રાખવાનું છે કે આ તો થર્મોમીટર છે ભાઈ, આત્મદશા માપક થર્મોમીટર છે કે આપણે પેલી દ્રષ્ટિમાં આવી ગયા છીએ ને એટલું નક્કી કરવું. કારણ કે પેલી પછી બીજી પછી ત્રીજી પછી ચોથી એ ત્યાં સુધી સઘન અઘન બાલ અનેક વયા બધા આવા ફેરફાર થયા જ કરશે તારા. પછી ભેદ ક્યારે મટશે? પાંચમી દ્રષ્ટિ સ્થિર દ્રષ્ટિમાં આવીશ ત્યારે આ બધા ભેદ મળશે. ત્યાં સુધી આવી ચઢ ઉતર તારતમ્યતા બધું ચાલ્યા કરશે, કઈ વાંધો નહીં. આમ કરતા કરતા પણ પાંચમીમાં તું હા જે મૂળ કામ છે એ પેલામાંથી પાંચમીમાં જવાનું, પેલા ગુણસ્થાનકમાંથી પાંચમા ગુણસ્થાનક ઉપર જવું, એ જ આકરામાં કરું છે. પછી તો સાધન મળી ગયું છે, કેનું કલ્યાણ કરવું છે જાણે છે પોતે. આત્માનો સ્વાદ છે, આત્માનો અનુભવ છે, આત્માની પ્રતીતિ છે. પછી તો નબળો પડશે તો સબળો પોતાની મેળે થઈ જાય. પછી નબળો પડે તો સબળો, અત્યારે તો એને જીનેશ્વરને શોધવા જવા પડશે. સાચા દેવ નહીં મળે ત્યાં સુધી સબળો નહીં થાય, સાચા ગુરુ નહીં મળે ત્યાં સુધી સબળો નહીં થાય, અને સાચો ધર્મ નહીં મળે ત્યાં સુધી સબળો નહીં થાય. આત્મા મળી ગયો પછી તો એ વાંધો નથી. કંઈક એક વાતનું, કેમ કે બીજ મળી ગયું છે. યોગના બીજ પહેલા પ્રાપ્ત કરવા પડે પછી બધી બહારની વાતો કરવી પડે. ક્રમ ઉલટો પકડાઈ ગયો છે. યોગના બીજના ઠેકાણા નથી અને જીવને મોક્ષની વાતો કરવી છે ને બહુ ગમે છે.